Hello, hello.
चकाश्यते चित्से भावाय भावाय सर्वभावान्तरक्षिते आत्मरूपयानुपम अद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप
समयसार पूर्वरंग अधिकार गई काले कलश 21 पर विशेष चर्चा थी हती। वेद ज्ञान विशेष विधि वेद ज्ञानी महिमा इनाथी आचार्य अमरचंद्र देवे वास्तव में एक अमृत कलश की रचना करी, अर्थात तो ये कलश द्वारा अमृत नु सेवन करावियो। एक प्रकार थी एमां मूल वात ए हती के जे आत्मानी अनुभूति ने पामे से, जे जीव अनुभूति ने पामे से, ए केवी होय से, अचेड होय से। अनुभूति नो परिचय करावियो के अनुभूति थई क्यारे कहेवाय के जे विचलित न थाय, क्यारे केवा भी प्रसंगों में उदय आवे गमे तेवा, अरे उदय भाव भी आवी जाए अस्थिरता ना, पर क्यारे भी जे मान्यता सीधी थई छे सम्यक थई छे ए संबंधी क्यारे भूल थती नथी। अने एवी जे अविचल अनुभूति ने प्राप्त थाय छे नु उत्पत्ति कारण कोण छे, तो के भेद विज्ञान। एवी अविचल एवी स्थिरता एवी जे वास्तव में निश्चिंता एवी निशंकता जे प्राप्त थाय छे जे आत्मानी अनुभूति एवी अनुभूति प्राप्त थाय छे, एवी अनुभूति नु कारण कोण छे, एनु उत्पत्ति नु कारण कोण छे, के भेद विज्ञान। हवे ए भेद विज्ञान जे छे, भेद विज्ञान नो शुं विषय हतो, भगवान नी वाणी मां देशना मां चाहे पहला सांभळी होय के चाहे प्रत्यक्ष मां सांभळी होय, हेने स्वतः वा अन्य तो वा त्यांथी स्टार्ट करी थी, तो एनो शुं सब्जेक्ट लीधो हतो, जिनागमना बे बहु महान टॉपिक, एक वस्तु व्यवस्था अने एक वस्तु स्वरूप। एने जे स्पष्ट करे थे वस्तु व्यवस्था में जे कर्म व्यवस्था, कर्मनी ओर थी जोवामां आवती व्यवस्था, अने ए व्यवस्था ना अंतर्गत भले व्यवस्था होय तो पण जे वस्तु स्वरूप में पदार्थ विज्ञान की जे चर्चा करी कि पदार्थ विज्ञान जोता वस्तु स्वरूप ने जोता ए व्यवस्था कोई रीते आ जीव ने अर्थात तो कोई बीजा द्रव्य ने प्रभावित करी शकतु नथी। एवं पदार्थ विज्ञान गाथा 93 गाथा 80 प्रवचन सार एना आधार थी आपणे पूर्वज विशेष चर्चा आपणे करी हती कि जे भेद विज्ञान माटे जे महत्वपूर्ण टॉपिक छे एना द्वारा जेटलू भी अज्ञान छे अज्ञान ने चेलेंज थाय छे, एनुं स्पष्टीकरण थाय छे, अने उपयोग त्यां ढळी पड़े छे, श्रद्धा नमी जाय छे, अने शुद्धोपयोगना काल में आत्मानुभूति प्रगट थई जाय छे, प्रतीति सम्यक थई जाय छे, પછી એમાં અંતિમ વાત એ કરી કે એવા જે અનુભૂતિને પામેલા જીવોની પ્રવૃત્તિ કેવી હોય છે, તો દર્પણનું ઉદાહરણ આપ્યું હતું. દર્પણ વદ અવિકારા, મુકુર વદ અવિકારા, જેમ જ્ઞાન સર્વજ્ઞોને જાણવામાં દર્પણના જેવું આચરણ કરે છે એ જ સમ્યક જ્ઞાન છે, એ જ સાચું ભેદ જ્ઞાન છે. બહુ મહત્વપૂર્ણ વાત છે. ફરીથી બોલું, સર્વજ્ઞોના ને જાણવાના કાલમાં દર્પણવત આચરણ કરે છે. કોણ? જ્ઞાની. દર્પણવત આચરણ એટલે દર્પણમાં કાંઈ બી ઝલકે તો દર્પણ કઈ વિકારી થાય છે, એવું થતું નથી. એવી રીતે જે પણ ગેઓને જાણે, કયા ગેઓને જાણે ભાઈ, કયા ગેઓને જાણે? હે હે, પણ એ જાણવાનું પણ એક, એ જાણવાની પણ એક કાનૂન છે ને. કયા ગેઓને જાણે? ઘણી વાર થાય કે જ્ઞાન કયા ગેઓને જાણે, ચાહે કોઈ બી કાળે શુદ્ધોપયોગના કાલમાં બી કયા ગયોને જાણે કે એ વખતે જ્ઞાનની પર્યાયની જે યોગ્યતા હોય એ ઉપાદાનથી, કોઈ ગમે તે કહે એના આધારે જાણવું નથી થતું. જાણવું તો એના જ્ઞાનની જે યોગ્યતા હોય એ સમયે એ ગયોને જાણે, અને નિમિત્તની ઓરથી એ સંબંધી જ્ઞાનાવરણી દર્શનાવરણી ને અંતરાય કર્મનું ક્ષયક્ષમ હોય, તો એ સંબંધી પદાર્થોનું જાણવું થતું હોય છે. તો જે પણ જાણવું થાય, જાણવું થાય એ બહુ મોટી વાત નથી, એ તો સ્વભાવ છે. પણ એ વખતે વિકારી ના થાય, એ વખતે કસાય ના કરે, એ વખતે નિર્વિકાર રહે, એ પુરુષાર્થ છે. જાણવું થાય, જાણે છે, એમાં પુરુષાર્થ નથી, એ તો નેચર છે, સ્વભાવ છે. પણ જાણવું થાય છતાં શું ના કરે? કસાય ના કરે. લખ્યું છે વિકારને પ્રાપ્ત થતા નથી, એ વિકારને પ્રાપ્ત થતા નથી. કદાચિત જે અસ્થિરતાજન્ય વિકાર હોય તો પણ ત્યાં ઉપાદેય બુદ્ધિપૂર્વકના વિકારને પ્રાપ્ત થતા નથી. અર્થાત તો અનંતાનુબંધી કસાયનો ત્યાં અભાવ હોય છે. એ પ્રકારે જે આંશિક શુદ્ધિ અર્થાત આંશિક વિતરાગતા એમને પ્રગટ થઈ જાય છે, એવા જ્ઞાનીઓની ચર્ચા, વેદજ્ઞાનનો જે લાભ જેને લીધો છે એનો મહિમા અહીંયા કર્યો છે. હવે એના પછી આજે આગળ જઈએ છે. હા, 20-21-22 ત્રણ ગાથાઓનું ગ્રુપ છે, થોડીક ચર્ચા કરીને આગળ વધીશું. કે જે મૂળ સૂત્ર છે, મૂળ સૂત્રની જે પરંપરા રહી તો એની પરંપરાથી સૂત્રો આગળ વધશે ને. આચાર્ય કુમકુમદેવે મૂળ સૂત્ર લખ્યું, મૂળ ગાથા લખી, એમાં તો અજ્ઞાનના સ્વરૂપની વાત હતી. એ તો ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે પ્રતિભૂત થવાની એક એને કલમ આપી દીધી, એક ઇશારો કરી દીધો, ને પછી એના ઉપર કલશનું બી ત્યાં રચના કરીને ઘણું બધું આપણા માટે લાભ દીધો છે. પરંતુ જે સૂત્રની પરંપરાથી જોઈએ તો જે 19મી ગાથાનું સૂત્ર હતું અજ્ઞાનનું સ્વરૂપ, હવે 20-21-22 એ પરંપરાથી અજ્ઞાનની ચર્ચા આગળ કરવા માંગે છે આચાર્ય કુમકુંદે. અને એ પ્રકારથી મને એવું લાગે છે કે આ અજ્ઞાનની ચરમસીમા હે ને, જે અજ્ઞાનની ચરમસીમા હોય ને પરાકાષ્ઠા, એની ચર્ચા આ ત્રણ ગાથાઓમાં કરી છે. અને જબરજસ્ત આપણા માટે એને અજ્ઞાનનું ધ્યાન કરાવવું એવી બહુ મોટી વાત છે. એ જીવ ઉપકારી હોય છે ને, અને અજ્ઞાનનો સ્વીકાર કરે એ જીવ પાત્ર હોય. કેલા બે વસ્તુ, જે આપણું અજ્ઞાનનું ધ્યાન કરાવે એ આપણો મિત્ર હોય છે ને. આપણે અજ્ઞાન કરતા હોઈએ તો એ આપણને બસ નહીં વાંધો નહીં બરાબર છે, તો એ શત્રુ સમજો કેલા હે ને. અને જે અજ્ઞાનનો સ્વીકાર થાય છે એ પાત્ર જીવ છે, મેદ છે. જો તો અજ્ઞાનની ચરમસીમાની ચર્ચામાં કરી છે. એક પ્રકારથી સંતતિ રૂપ જે અજ્ઞાન ચાલે છે, ત્રણેય કાળના જે પદાર્થો છે એ ત્રણેય કાળના પદાર્થોમાં ભેદ બુદ્ધિ કેવી રીતે વર્તે છે એનો ખુલાસો જબરજસ્ત કર્યો છે. એક સામાન્ય ભૂમિકાથી જોઈએ તો ત્રણેય કાળના પદાર્થો પ્રત્યે અજ્ઞાન, તો એમાં જે ભૂતકાળ જે છે, ભૂતકાળના સંસ્મરણ અને ભવિષ્યકાળના સપના હે ને, વર્તમાનમાં જોવે છે. ફરીથી કહું છું, શું કહે છે? ભૂતકાળના સંસ્મરણ અને ભવિષ્યકાળના સપના, એ જ વર્તમાનમાં એ જ એની લાઈફસ્ટાઈલ છે. આ અભેદ બુદ્ધિ છે, ત્રણેય કાળની વ્યવસ્થાઓમાં અભેદ બુદ્ધિ છે. ભૂતકાળના જે કાર્યો છે એનો અહંકાર અને ભવિષ્યના પ્રસંગોની ચિંતા ક્યારે હોય છે? વર્તમાનમાં. આ ત્રણેય કાળની વ્યવસ્થામાં અભેદ બુદ્ધિ છે. આનો વ્યાપક કરતા હોય તમે સમજી લેશો, બહુ ખુલાસાથી બરાબર છે. એની ચર્ચા અહીંયા બહુ વિસ્તારથી કરી છે. આપણે સંક્ષિપ્તમાં આગળ વધીશું. જુઓ, નનુ કઠમય અપ્રતિબુદ્ધુ લક્ષિત, હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે અપ્રતિબુદ્ધને કઈ રીતે ઓળખી શકાય. અપ્રતિબુદ્ધને ઓળખવાની વાત આગળ તો કરી છે, કેવા કપડા પહેરે છે, કેવી શકલ છે, કેવું ખાય છે, એની ચર્ચા નથી કરવાની. હેને કપડાથી કોઈ અજ્ઞાની અને એની વાત થતી નથી, હેને જ્ઞાની અજ્ઞાનીનું કઈ ભેદ પડતો નથી. જો થોડો પાઠ કરી છે ત્રણ ગાથાનો.
હું આ અને આ હું છું, આનો અને છે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચિત અગર અચિત વા, હતું મારું આ પૂર્વે હું પણ, આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ. અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમુદે આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે.
સ્પષ્ટ છે ને? છ ત્રણ ગાથા છે, છ પદ છે, એમાં પાંચ પદ છે એમાં અજ્ઞાનનો પરિચય છે, અને છઠ્ઠું પદ એમાં માત્ર એમાં પ્રતિબુદ્ધપણાનો પરિચય છે. અને આમાં ઇંધન અને અગ્નિનું ઉદાહરણ આપ્યું છે, એને આપણે વાંચતા નથી ટીકા, ખાલી સાર કહીએ છીએ. ઇંધન અને અગ્નિ, ઇંધન અને અગ્નિને એક માને છે એવા જૂઠો વિકલ્પ, જૂઠો અભિપ્રાય, જૂઠો અનુભવ, એને એની અહીંયા દિશા વર્ણવી છે કે અગ્નિ અને ઇંધન, ઇંધન કોને કહેવાય? અગ્નિનો ખોરાક છે ને ઇંધન કહે લોકમાં. મને એટલું બતાવ્યું તો એક જ પ્રશ્ન છે મારો સરળ, કે અગ્નિ બળે છે કે ઇંધન બળે છે? આટલી મોટી ભૂલ. અગ્નિને ઇંધન અડતા જ નથી, અગ્નિ બળે છે, ઇંધન કેવી રીતે બળે? ખ્યાલ આવે? હે, નિમિત્ત માત્ર છે, ઇંધન ક્યારે બળતું નથી. ગમે એટલી આગ લાગે તો જોવાવાળાની દ્રષ્ટિ છે ને, કોઈ દિવસ ક્યારે મકાન બળતું નથી, કોઈ દિવસ કપડા બળતા નથી. એ કપડાની રાખની જે પરિણતિ થાય છે એના સ્વકાલમાં સ્વતંત્ર થાય છે, એમાં અગ્નિ નિમિત્ત છે. બળે છે અગ્નિ, અગ્નિ બાળે કે બળે? આ જુદું ગણિત છે, આ બધું જુદું ગણિત છે. એને અગ્નિ બળે, બાળે નહીં કોઈને, સ્વયંને બાળે, બીજાને ન બાળે. તેવા અગ્નિને ઇંધનના ઉદાહરણો અહીંયા ભૂલ લીધા છે. ટૂંકમાં આ ત્રૈકાલિક જે ભૂલ ચાલે છે ત્રણેકારના પદાર્થો પ્રત્યેની, જે અહંબુદ્ધિ અભેદ બુદ્ધિ છે ને, કે હું આ અને એ હું, શરીર પ્રત્યે મુખ્ય લઈ લો કે આ હું અને એ હું, એ મારું અને હું એનો. ભૂતકાળમાં પણ હે ને, એ હું અને હું એનો, એ મારું અને હું એનું. ભવિષ્યકાળમાં પણ એ મારું જ થશે અને હું એનું થઈશ. આવું ત્રણેય કાળે ત્રૈકાલિક અજ્ઞાન ચાલે. તમને કોક તમને એવું લાગતું હશે કે ના, આવું તો અમે ક્યારે ભૂલ નથી કરતા, કાં તો અમે સમ્યક દ્રષ્ટિ છીએ, એનાથી થઈ ગયું હે ને. તો કહે કે સાંભળો, ઉદાહરણ આપવું છે, પછી આગળ ચાલીએ છીએ ડાયરેક્ટ. તો કોઈ એક વ્યક્તિ છે, 60 વર્ષથી રિટાયર થયો હે ને. રિટાયર કોને કહેવાય એ બી બહુ મોટો વિષય છે હેને. માન લો કે દુકાન વુકાનથી નિવૃત્ત થઈ અને સોનગઢ જવા રહી જાય ત્યાં રહે, એનું નામ રિટાયર નથી. મિથ્યાત્વનો અભાવ થાય તો જ રિટાયર થાય, ગેરંટી છે. એના પહેલા રિટાયર સંભવ જ નથી હેને. એ રીતે છે, યદ્યપિ એ મિથ્યાત્વાદીના અભાવ કરવા જે બાહ્યમાં વિશેષ ઉપયોગને મર્યાદામાં લાવે અને એ દુકાન આદિમાં વિશેષ ઉપયોગને ન બગાડે અને સોનગઢ આદિમાં રહી અને તત્વજ્ઞાનનો લાભ લે, એનો કોઈ નિષેધ નથી, એનો વિરોધી નથી. ખ્યાલ આવે? હું તો એને અનુમોદ ના કરું છું, એ જીવન એવું જ હોવું જોઈએ. પણ એ રિટાયરમેન્ટ નથી, એને ભ્રમ નહીં રાખવો, એ રિટાયરમેન્ટ નથી. અને ત્યાં બેસીને બી આજકાલ તો કોરોનામાં વર્ક ફ્રોમ હોમ એને એવું બહુ મોટું કામ આપી દીધું છે ને. ક્યાં બી બેસીને ને આપણી ઇન્ડસ્ટ્રીને આપણે ચલાવી શકીએ છીએ, કઈ મિથ્યાત્વની એ રીતે. એટલે કોઈ બહુ મોટી વાત નથી, એના માટે કોઈ પદાર્થોની જરૂર નથી. અહમ બુદ્ધિ કરવા માટે સ્ત્રીમાં પત્નીમાં એકત્વ બુદ્ધિ કરવા માટે સામે પત્નીની જરૂર નથી. ખ્યાલ આવે? એમ એ રીતે છે. ખેર, એ આખો અલગ વિષય છે. મારે બતાવવું છે કે 60 વર્ષે કોઈ વ્યક્તિ રિટાયર થયો હવે એને પૂછવામાં આવે, એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે કે ભાઈ રિટાયર થવા પાછળનું કારણ શું છે, તો પહેલો શબ્દ શું કહે છે ખબર છે? બહુ કરી લીધું. કોનું? સમાજનું, સંસ્થાનું, પછી સરકારનું, કુટુંબનું, ઘણું કર્યું સાહેબ. હે ને, ગામડેથી આવ્યા પછી કંઈ બાકી નથી રાખ્યું, ખબર છે? કેટલું કંઈ બાકી નથી રાખ્યું. વર્તમાનમાં પણ મારે હવે કંઈ કરવાની જરૂર ના થાય એવી વ્યવસ્થા છે, અને ભવિષ્યમાં બી તકલીફ ના પડે એવી વ્યવસ્થા છે. આ ત્રણેય કાળની વ્યવસ્થામાં અભેદ બુદ્ધિ છે. પકડમાં આવે છે? આ તમને સહજ લાગતો હશે કે આમાં શું ખોટું છે. અરે એ વ્યવસ્થા, તું તું ગાયક છે, વ્યવસ્થાપક છે નહીં. તું જ્ઞાતા દ્રષ્ટા છે, તારું ઉજળું સ્વરૂપ છે, તારું મહિમાવંત સ્વરૂપ છે. હે ને, એ નાથી વાસ્તવમાં તારું જીવન બહુ ધન્ય સંભાવ છે. તું વ્યવસ્થા કરવામાં લાગે છે ને, એમ જ એમ પૂર્વમાં બહુ કહેવાય. એટલું કામ કર્યું સાહેબ, શું નથી કર્યું? આ બધું જે તમને દેખાય છે ને, આ બધું એ એમાં મારું યોગદાન છે. શું યોગદાન છે અક્ષય ભાઈ, વિચાર કરજો શું યોગદાન છે. કોઈ કહેશે એક વાર તો કહી દો કે શું યોગદાન છે. હે ને, એ મોદી હું તમને અર્થ કાઢી આપીશ. ઉતાવળ ના હોય તો ઘણું બધું કાઢી આપીશ. એમ હે ને, વાંધો ને, હું 31મી ગાથા પૂરી કરીને જઈશ. રિટર્ન ટિકિટ નથી મારી પાસે. કલા એ રીતે છે. આજે મને બધા પૂછતા હતા ઘરે, હું લઈ લેશે 31મી ગાથા, ને તું રહીશ વધારે, પણ પૂરી કરીને જઈશ. એ રીતે છે બતાવો. શું યોગદાન છે? જે પણ દેખાય છે આ બધું મંદિર આદિ બનાવ્યું કે જે ઘરના જે બી બધું એને વ્યવસ્થાઓ કરી, એમાં આપણું શું યોગદાન છે? બહુ મોટી વાત છે. આમાંથી એવું વાત નીકળશે ને કે આપણે આપણું મોક્ષને રોકી દીધું છે, મોક્ષ માર્ગને, એવું કામ નીકળશે. એમાં નિમિત્ત છે. ચલો, ઉપાદાન રૂપે કરતા આપણે ના માનીએ, ગુરુદેવની કૃપા છે. હે ને, કે ઉપાદાનથી માનીએ તો શું થવું પડે? એ રૂપે થવું પડે, જડ થવું પડે, જે અમને માન્ય નથી, સ્વીકાર નથી સાહેબ. જડ તો થવું નથી, પણ કરતા તો બનવું છે. એ બી નથી ફાવતું એના વગર, તો શું બનવાનું? કરતામાં નિમિત્ત કરતા રાખો અમને. નિમિત્ત કરતાનો અર્થ ખબર છે કે જયારે સામે પદાર્થમાં જે કોઈ કાર્ય થાય એમાં આપણો યોગ અને ઉપયોગ, આપણી જે મોજૂદગી છે ને, એને ખાલી મોજૂદગી એટલે એક ક્ષેત્રમાં રહેવા વાળી મોજૂદગીનું નિમિત્ત નથી કહેતા, એમાં આપણો યોગ અને ઉપયોગ લાગુ પડે છે. એટલે જયારે જયારે કોઈ કાર્યના નિમિત્ત કરતા બનવું હોય તો આપણે કઈ રીતે મોજૂદગી રાખવી પડે? આપણા યોગ અને ઉપયોગની મોજૂદગી રાખવી પડે. એને કોઈ બેન રોટલી બનાવે છે તો રોટલી તો બનાવી શકતી નથી, પણ એનો યોગ અને ઉપયોગ, ઉપયોગ એટલે ત્યાં હે ને રાગની સંગતિ સહિત ઉપયોગ લાગે છે, અને જે હાથ પગ હલે એના ઉપયોગ આત્મપ્રદેશોનું કંપન થાય છે. હવે તમને ખબર પડી આ મેં શું કહ્યું? આ વ્યંગ છે, સ્વરૂપની સાથે સાથે વ્યંગ છે, આ વ્યવસ્થાની સાથે સાથે. એટલે જયારે બી કોઈ માન લો કે મારે તમને કંઈ સમજાવવું હોય, આવું મારા પર લઉં છું કે મારે માન લો તમને મારી 31મી ગાથા સમજાવી હોય, તો મારો યોગ અને ઉપયોગ તમારા સમજવામાં નિમિત્ત છે. એટલે મારો યોગ અને ઉપયોગ જયારે અહીંયા ખર્ચાઈ રહ્યો છે, એનો અર્થ શું થઈ ગયો? કે મારે જયારે જયારે કોઈ પદાર્થનો નિમિત્ત કરતા બનવું હોય ત્યારે મારો યોગ અને ઉપયોગની કિંમત ચૂકવવી પડશે. એનો અર્થ કે હું ક્યારે બી શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત નહીં થાઉં, એટલું માટે નુકસાનની કિંમત. યોગ નિમિત્ત કરતા તરીકે બી તો આપણો યોગ અને ઉપયોગ તો ખર્ચાવે છે કે નહીં, કે જે શુદ્ધ ઉપયોગમાં રહેવું જોઈતું હતું. હે ને, યોગની યોગમાં સ્થિરતા રહેવી જોઈતી હતી. મન વચન કાયની ચેષ્ટા કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ, અને ઉપયોગ સ્વરૂપમાં લીન હોવું જોઈએ. એ ચૂક્યા વગર નિમિત્ત પણ કેવી રીતે બની શકે? હેલો, તો એ રીતે એટલા માટે અકર્તા જે સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા. અકર્તા એટલે જ્ઞાતા દ્રષ્ટા. અકર્તા એટલે કાંઈ નથી કરતો એમ નહીં, આત્મા બીજાનું કાંઈ કરતો નથી, વિકલ્પ કરવા લાયક નથી. બે કન્સેપ્ટ, બીજાનું તો કરી શકતો જ નથી, વિકલ્પ કરી શકે છે અજ્ઞાનવશ હે ને, અને અસ્થિરતાવશ. બે પ્રકારે વિકલ્પ થાય છે. એક તો અજ્ઞાનવશ હું કરી શકું છું, કર્તવ્ય રૂપથી કરે, અને કર્તવ્ય બુદ્ધિ છૂટી ગઈ હોય તો બી હજી અસ્થિરતા છે, તો થોડોક ઉપયોગ લાગે છે. એ ને, એ રીતે ગુરુદેવજીને કર્તૃત્વ બુદ્ધિ મટી ગઈ હતી, તો બી 19 વાર પ્રવચન કર્યા સમય સાર ઉપર. કરવાનો ભાવ આવ્યો કે ના આવે, એ અસ્થિરતાજન્ય ભાવ છે. હે ને, આપણા માટે તો બહુ મહત્વપૂર્ણ છે, પણ એમના માટે અસ્થિરતાજન્ય ઉપયોગ છે. કોઈને આ ભૂખ ગળે ના ઉતરે. ગુરુદેવજીએ 19 વાર સમયસારના પ્રવચન કર્યા, એ પ્રવચન કરવાનો ભાવ અસ્થિરતાજન્ય ભાવ છે. આજે તો બહુ ધૂળ કાઢી નાખી પ્રવચનમાં. હે ને, ભગવાન કહે છે કે તું મારું લક્ષ કરે અંધારું છે. હવે એનાથી વધારે શું હોય? હે ને, ભગવાન કહે છે કે તું મારું લક્ષ કરે એ અંધારું છે, જે તું મારા પ્રત્યે લક્ષ કરે એટલે રાગ અમને પૂજા કરીને એ આપણા માટે અંધારું છે. લાગે એ શ્રદ્ધાનો વિષય એ છે. બાહ્ય ચરણાનિયોગ તો એમ જ કે છે, પૂજન આદિ હોય છે જીવનમાં, પણ શ્રદ્ધાનમાં એ છે કે ભાઈ અંધારું કેમ અંધારું છે, આત્માનું સ્વરૂપમાં ઉપયોગ નથી. આત્માનો જે પ્રકાશ છે હે ને, જ્ઞાતાદિષ્ટાનું એ તરફમાં પ્રમાદ છે હે ને, શુદ્ધ ઉપયોગની સામે પૂજા પ્રમાદ છે. આવી બધી વસ્તુ છે. એ તો લક્ષની વાત કહી, મને તો ઓર વિચાર આવ્યો, લક્ષ છે ત્યાં સુધી તો ઠીક છે, પણ જો પક્ષ છે તો અપરાધ છે, એ તો દુષ્ટ છે. પક્ષ એટલે ખ્યાલ આવ્યો હે ને, મિથ્યાત્વ, કે આનાથી તરી રહેવાય છે કે આનાથી સંસારમાં સુખી રહેવાય છે, બે માંથી એક જેવી, તો કે એ તો ઓર વાત ગઈ, એ તો સાવ નીકળી ગયો બહાર. મંદિરમાં હોવા છતાં ફિલ્ડમાં નથી, ભગવાનની સામે હોવા છતાં ફિલ્ડમાં નથી, સ્વાધ્યાય કરે છે તો બી ફિલ્ડમાં નથી, એવા એવા કલંક લાગે છે. અગર જો આ સોચ સરખી ના હોય તો બહુ મોટા કલંક છે આપણા ઉપર, એને એવા કલંક સહિત જીવવું તો સારું નથી એમ હે ને. એટલે બદનામ થઈએ છીએ આપણે, પછી ક્યાંય કીડી મકોડામાં જતા રહીએ છીએ. જો હા, તો એ પ્રમાણે અહીંયા ખ્યાલ આવ્યું કે ત્રણેય કાળના પદાર્થો પ્રત્યે એક અભેદ બુદ્ધિ કેવી રીતે છે એની ચર્ચા ખૂબ જ સરસ અહીંયા આ ત્રણેય ગાથાઓમાં કરી છે. હા, એમાં લીધા છે ને કયા પદાર્થો પ્રત્યે, તો એમાં ત્રણ પદાર્થ લીધા છે, કદાચ ખ્યાલ હશે હું બતાવી દઉં. મિશ્ર, સચિત અને અચિત, આમાં કાંઈ બાકી ના રહે હે ને. સચિતમાં શું લેવું, જે સ્ત્રી છે, પુત્ર છે, મિત્ર છે, એ બધા સચિત. અચિતમાં શું લેવું, ધન ધાન્ય જાયદાદ આદિ. અને મિશ્રમાં શું લેવું, કે ધન ધાન્ય આદિ અને જીવ આદિ, એનું એની સાથે રહેલું જે કુટુંબ છે, ઘર છે, કાં તો ગામ છે આખું, એ મિશ્ર છે. તો એના પ્રત્યે એને અભેદ બુદ્ધિ રહે છે. આ મારું ગામ લીધું હતું ને, સોનગઢ અમારું, એ કયું, એ કયું દ્રવ્ય થઈ ગયું, મિશ્ર ખ્યાલ આવ્યો. તો એ રીતે આમાં લેવાનું છે. અને એ પાછું એ કેટલું પ્રકારનું, એ અમારું જ છે, હું એનો છું, એ ભૂતકાળમાં પણ અમારું હતું હે ને, હું એનો હતો, અને ભવિષ્યમાં બી સોનગઢ કોનું રહેશે, ગજબ છે હે ને. તકલીફ નથી પડતી ને આ કહું છું તો હે ને, તકલીફ પડવી જોઈએ, અંદરમાં ચોટ લાગવી જોઈએ, એ રીતે હે ને, હું ભવિષ્યમાં બી અમારું જ રહેશે હે ને, અને હું એનો જ રહીશ એમ. તો કે આ ભૂલ ચાલી રહી છે ત્રણેય કાળની, જે પદાર્થોમાં અભેદ બુદ્ધિ અને એની વ્યવસ્થાઓમાં અભેદ બુદ્ધિ કરે છે, એ સૌથી મોટો અજ્ઞાનનો પરિચય છે. કે આ તને અજ્ઞાન ચાલી રહ્યું છે, આ બીમારી છે, અને તને બહુ તકલીફ થઈ રહી છે, તું બહુ બીમાર છે. ક્યારે બી તાવ આવે કે હાર્ટ એટેક આવે કે કેન્સર થાય, એ બીમાર છે જ નહીં, એ તો આત્માની વસ્તુ જ નથી, પણ જે આવું માને છે એ શું છે, બીમાર છે. એની ચર્ચા અહીંયા કરી છે. હવે જે પાંચમી લીટી વાંચીને આપણે ડાયરેક્ટ એના પર જતા રહીએ છીએ. ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે, એના પહેલા શું છે, અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમુદ્યાચરે. આત્મ વિકલ્પ શબ્દ નાખ્યો છે, અયથાર્થ આત્મ વિકલ્પ નો શું છે ખબર છે, એવો અનુભવ. આત્મા એટલે પોતાનો, આ રીતે ત્રણેય કાળના પદાર્થોમાં આત્મા એટલે પોતાનો વિકલ્પ કરે, એટલે વિકલ્પનો તેઓ અનુભવ કરે એવો અભિપ્રાય રાખે હે ને. જે દસમો કલશ છે ને, ત્યાં સંકલ્પને મિથ્યાત્વ કહ્યું છે, અને વિકલ્પને રાગાદિ ભાવ કહ્યા છે, એ ચારિત્રનો દોષ કહ્યો છે. પણ અનેક અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ થાય છે. અહીંયા વિકલ્પનું ચારિત્રનો અર્થ નથી લેવો, કેમ કે અહીંયા અજ્ઞાન લેવું છે, અને અજ્ઞાને મિથ્યાત્વને અજ્ઞાન કહ્યું છે. ક્યારે કે ચારિત્રનો દોષ છે અજ્ઞાન નથી, રાગ આવે છે અજ્ઞાન નથી, ભગવાનનો ભક્તિનો ભાવ આવે છે અજ્ઞાન નથી એને, પણ એનો આત્મવિકલ્પ એમાં પોતાપણું, એનાથી સુખ માને છે, એનાથી ધર્મ માને છે, એ અજ્ઞાન છે. એટલે આત્મવિકલ્પ કરે છે, એટલે એ બધી ચીજોમાં ત્રણેય કાળની વ્યવસ્થાઓમાં એને આત્મવિકલ્પ કરે છે, એટલે પોતાનું એ પોતાનું માને છે, પોતાનું માને છે, અથવા પોતાનું છે એવું અનુભવ કરે છે, અર્થાત એ પ્રકારનો અભિપ્રાય રાખે છે. એ અજ્ઞાન છે, એ જીવ સમૂઢ આચરે, એ મૂઢતા છે, મૂર્ખતા છે. તદ્દન છે જે દુનિયાની અંદર ક્વોલિટી કહેવામાં આવે છે હે ને, એ અહીંયા કહે છે કે મૂર્ખતા છે. ખ્યાલ આવે, માનલો કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય અને એક્સપોર્ટ હાઉસ હોય, તો કે એમ આવે ને કે ભાઈ આ વર્ષમાં આ કંપનીનો એક્સપોર્ટમાં પહેલો નંબર છે, આ વ્યક્તિએ આ જે ડિરેક્ટર્સ છે એ લોકોએ વાસ્તવમાં બહુ મોટું એક્સપોર્ટ કર્યું છે અને એમને શું છે, આપણે સન્માન કરવાનું છે. હવે શાનું સન્માન છે? એ શું માને છે કે મેં એક્સપોર્ટ કર્યું છે, આ બિઝનેસ મેં ચલાવ્યું છે, એ અંદરમાં પડ્યું છે અને એનું શું થાય છે, સન્માન થાય છે, એટલે એનું અનુમોદના થાય છે. આ રીતે ચાલ્યા રાખે છે સંસાર તો, હે ને? તમને એમ લાગે એમાં શું ભૂલ છે કે ભાઈ એ પરિસ્થિતિ થાય છે એની વાત નથી, એમાં તું શું માને છે, આત્મવિકલ્પ શું છે, એમાં તારો પોતાનો અભિપ્રાય શું છે, એમાં તારો પોતાનો અનુભવ શું કહે છે, શું અનુભવે છે. એવું ક્યારે બી પ્રસંગો બધાને આવતા જશે, અક્ષરભાઈ આવતા જશે, તો એ વખતે આ યાદ રાખવાનું, એ વખતે આત્મવિકલ્પ એટલે તમને કેવો અનુભવ થાય છે, હે ને? આ હું તમારું ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું, બતાવો તમને કેવો અનુભવ થાય છે. મજા આવે છે, એમ લાગે છે કે યાર આપણે તો ધન્ય થઈ ગયા, તો કહે છે મૂર્ખ છે, હે ને? લોક વ્યવહારમાં થશે, મંદિરની પ્રતિષ્ઠા પછી આ ભાર બધું થશે, પણ તું શું અનુભવ કરે છે, હે ને? માયને એ રાખે છે, હે ને? અંતરંગની વસ્તુ છે. બહારમાં જે પણ લોક વ્યવહાર જે બી થતું હોય એની કોઈ નિષેધ નથી, એ થતું જ હોય, એ પ્રમાણે એ વ્યવહાર છે બધું, હે ને? એ બધું એક પ્રકારની વ્યવહાર જૂઠી નહીંની પરિસ્થિતિઓ છે બધી, ના નથી, લોક વ્યવહાર છે. પણ લોક વ્યવહારનું લક્ષ્ય કરીને લોક સંજ્ઞાઈ રહીએ તો કોઈ, હે ને, વાસ્તવમાં મુક્તિ થતી નથી. લોક સંજ્ઞા છે, લોકમાં ચાલતું હોય છે બધું, ના નથી. અને યદ્યપિ એ બધા વ્યવહારના પ્રસંગો છે, ધર્મક્ષેત્રોમાં પણ હોય છે, જ્ઞાનીઓના જીવનમાં પણ એવું હોય છે, પણ એમાં આત્મવિકલ્પ એનો અભિપ્રાય શું હોય છે, અને એ મહત્વ રાખે છે કે એ પ્રમાણે એક અભેદ બુદ્ધિ નથી કરતો. તો હવે જ્ઞાનીની ચર્ચા સાંભળો. એક લીટીમાં એટલી બધી જબરજસ્ત વાત કરી છે, ભૂતાર્થ જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. જે ભૂતાર્થને જાણે, જે સત્યાર્થને જાણે, જે વસ્તુ સ્વરૂપ યથાર્થ જાણે છે, એવો વિકલ્પ એટલે એવો અભિપ્રાય નહીં કરે, એવો અનુભવ નહીં કરે. એના માટે ટીકાની ચાર પંક્તિ વાંચીએ છીએ, જો કેવી રીતે નહીં કરે. હું આ પરદ્રવ્ય નથી, અને આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ નથી, ત્યાંથી જ લેજો, હે ને? એ ઉદાહરણ પછી, હું તો હું જ છું. શરીરને તમે લઈને કલ્પનામાં ઇમેજિંગમાં લેજો, આ શરીર છે તે હું નથી, હું શરીર નથી, શરીર હું નથી, અથવા હું એ નથી, એ હું નથી. એ જે હું એ નથી ને એ હું નથી, એમાં અહીંયા કહે છે કે સ્વરૂપની ભિન્નતાનો બોધ છે. એ હું નથી અને હું એ નથી, એ હું નથી, એમાં શું ભેદ જ્ઞાન છે અક્ષયભાઈ? એમાં સ્વરૂપની જે છે ને સ્વરૂપનો બોધ કરાવ્યો, સ્વરૂપની ભિન્નતાનો બોધ કરાવ્યો છે. પછી એ મારું નથી, હું એનો નથી, એમાં સંબંધનો નિષેધ કરાવ્યો છે. બે કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે, ખ્યાલ? હું એ નથી, કેમ કે હું ચેતન સ્વરૂપ છું, એ જડ સ્વરૂપ છે, એ હું નથી. એનો અર્થ કે સ્વરૂપનું વિભાગ છે ત્યાં, એ સ્વરૂપનો, એ કહે સ્વરૂપની ભિન્નતાનો બોધ આ પંક્તિમાં છે. પછી બીજી પંક્તિ શું છે? એ મારું નથી અને હું એનો નથી, એનો અર્થ કે કોઈ સંબંધ નથી. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીની કેવી રીતે છોડશે સંબંધ? કોઈ સંબંધ નથી. કેમ સંબંધ નથી? તો સમજાવ્યું ને કે એ જડ જે ચેતન છે એને જ્ઞાનમાં ગણે માત્ર બને છે, પણ એ રીતે હું થઈ નથી જતો, બરાબર? જે આગળ આખી સ્વપર પ્રકાશકના માધ્યમથી પૂરી વિધિ બતાવીને, એ વિધિ તમારા હૃદયમાં, એ તમારા ખ્યાલમાં, આપણા ભાનમાં હોવી જોઈએ. ભલે ઉપયોગમાં ના આવે, પણ એ તમારા બેક ઓફ માઇન્ડમાં, એ આપણી પાસે સ્થાપનામાં હોવી જોઈએ. ભલે સંસ્કારમાં એનાથી વિરોધમાં કામ થતું હશે. અરે જ્ઞાનીઓના જીવનમાં પણ માન્યતા કરની અને કથનીમાં ફરક છે, છે કે નહીં? માને છે કંઈ અને બહારમાં કંઈ જુદું જોવા મળે છે, કેમ કે સંસ્કાર છે. હજુ બી એમને ખોટા સંસ્કારો જ્ઞાન નથી, અસ્થિરતાના આવે છે, પરંતુ એ આવે છે તો બી જીત ઓલાની થાય છે, સત્યની જીત થાય છે. અને એ જ તો સાધના છે, એ જ તો સાધના છે. એમ એમ પછી એક એક કિસ્તોમાં દોષો જયા લાગે છે, અનંતાનુબંધી ગયા, પછી અપ્રત્યાખ્યાન ગયું, પછી પ્રત્યાખ્યાન ગયું, અને સંચલન પછી જશે. એ રીતે આખી વિધિ છે, પૂરી વિધિ આ રીતે છે, એ પ્રમાણે સમજવું જોઈએ. તો એ મારું નથી, હું એનું નથી, એમાં સંબંધનો નિષેધ થયો. ક્યારે? ભૂતકાળમાં પણ હું એનો, હું એ નહીં અને એ હું નહીં, એ મારું નહીં અને હું એનું નહીં, અને ભવિષ્યમાં એ મારું થશે નહીં અને હું એનો થઈશ નહીં. આવો ત્રૈકાલિક નિયમ છે. માન લો કે એક વાત બતાવો મને, હાલ આપ તમારામાંથી કે આપણામાંથી કોઈને સમ્યક દર્શન થાય છે, દેહથી ભિન્ન આત્માની અનુભૂતિ થાય છે, કે દેહ હું નથી એવો અનુભવ થાય છે, તો એ દેહ હું નથી એ વર્તમાન પૂરતું જ છે કે તણે કાળે પૂરતું છે? પેલા માનતો તો ત્યારે બી એ હું નતો ને હું એ નતો એવી વાત એ વર્તમાનમાં અનુભવમાં આવી કે ના આવી? તો પેલા માનતો તો શું હતું? અજ્ઞાન હતું. અને આ જે પણ છે ત્રૈકાલિક કાનૂન છે, તે ભવિષ્યમાં પણ એ મારું હતું નહીં, થશે નહીં અને હું એનો થઈશ નહીં. એટલે કહે છે કે આગળ જઈને કહેશે કે એટલા માટે તું હવે એને માનવાનું છોડી દે. હે ને, એને છોડી દે કે માનવાનું છોડી દે? આપણે શું કરીએ છીએ ખરેખર? આ છે કાં તો આપણે નિમિત્તની દ્રષ્ટિ છોડવા તૈયાર નથી થતા. નિમિત્તને હટાવો. બે બહુ મોટા ખોટા ઉપાય ચાલે છે નિમિત્તભાઈ, બે બહુ મોટા ખોટા ઉપાય કયા ચાલે છે? કોઈ બી આપણે એમ લાગે આના દ્વારા થાય છે, આપણે કાં તો એને હટાવવા માંગીએ, કાં તો પછી એને જાણવાનું બંધ કરી દઈએ. બે ખોટા ઉપાય, એકમાં સ્વભાવનો નિષેધ થાય છે, એકમાં વસ્તુની વ્યવસ્થાનો નિષેધ થાય છે. ભગવાનની વાણીને અને વસ્તુ વ્યવસ્થાના વિરોધમાં ઉભો રહીને આત્માનું કલ્યાણ કેવી રીતે થઈ શકશે? એટલા માટે આ વિધિ શીખવી બહુ જરૂરી છે. તે પ્રકારે કહે છે કે ત્રૈકાલિક પદાર્થોનો આ પ્રમાણે કોઈ મેળ નથી, એને ક્યારે બી એકબીજાના થયા નથી, ભલે આપણને લાગે છે ભાસે છે પણ એવું થતું નથી. આ પાકી વાત છે. ઘણી વખત જે છે ને એમ કે કોઈ કોઈનું થતું જ નથી, ક્યારે નથી થતું. આમ માની લો કે બે શેઠિયાઓ વાત કરતા હોય ને, બહુ બિચારા ટ્રેનમાં કે ગાડીમાં ભેગા થઈ જાય તો પછી વાતો કરે કે પ્રોડક્શન છે નહીં, બહુ તકલીફો છે. કેમ? તો કે આ જે વર્કર્સ છે ને એ ક્યારે કોઈ શેઠનું થતું જ નથી. આ બહુ હોય ને, મને ક્યારે આ સાંભળું ત્યારે ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે. ક્યારે કોઈ કોઈ વર્કર કોઈ શેઠનું થયું છે આજ સુધી? અક્ષયભાઈ બતાવો, તમે પણ વેપારી છો, હું પણ વેપારી છું, કોઈ થયું હોય તો કહો. નથી થતું. અચ્છા, દીકરો કોઈ પિતાનો થયો છે? કોઈ દીકરો કોઈ પિતાની આજ્ઞામાં રહે છે? કદાચ તમારા કહેવાથી મંદિર આવી જતો હોય એવું લાગે, તો પણ તમારા કહેવાથી નથી આવ્યો. આ તમે ખાસ રાખજો, નહીં તો અહંકારમાં એ ને એ આવીને એનું કલ્યાણ કરી જશે અને આપણે મિથ્યાત્વ કરીશું. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો બહુ બહુ જ સાથ એકદમ એલર્ટ રહેવાનો માર્ગ છે. એને આપણે દીકરાને રોજ કહેતા હોય પ્રવચનમાં સાંભળ, ગુરુદેવનું સાંભળ કે એને તું દર્શન કરને, અને રોજ સ્ટાર્ટ કરી દીધું એને આવવાનું. એટલે આપણને લાગે કે આ તો મારા કહેવાથી આવ્યો. એ આવ્યો એ શાબાસ, પણ મારા કહેવાથી આવ્યો એ શું? ખ્યાલ કેટલો મોટો અપરાધ કર્યો છે. અને એટલામાં અનંત ભવનું બીજ પડ્યું છે આ માન્યતામાં. લાગે છે કોઈને મારા કહેવાથી આવ્યો છે? એક પરમાણુ માત્ર એવું માને કે મારા કહેવાથી પણ મેં છે, એનો જ કે અભિપ્રાયની વાસનામાં ત્રણેય લોક પર કબજો કરવાનો ભાવ છે અભિપ્રાયની વાસનામાં. સમજમાં આવે છે? એટલો મોટો દોષ લાગે છે. ને તું જયારે આ વાંચું ને પંચભૂતગીલ પરાવર્તન આદિ, હે ને, તું અહીંયા તો ચાલી ગયા છે. કાલે મેં સુમિલભાઈનો ક્લાસ જોયો તો મને એમ લાગે કે આ તો શાસ્ત્રીનો ક્લાસ ચાલે છે. શું ગજબનો ક્લાસ ચાલે છે! પાર્લામાં બહુ એક્ટિવિટી જોરદાર છે ને, એને શ્રેણી ને પ્રતર ને આ ને તે ને એટલી બધી ચર્ચા, અને બહુ જ વ્યવસ્થિત રીતે મેં આખો ક્લાસ કાલે સાંભળ્યો. ખરેખર સરસ છે. તો બસ આ રીતે છે. તો એક વખત આ રીતે વિચાર કરવા જેવો છે કે આપણે ક્યાં ક્યાં ફસાઈએ છે મોહને લઈને, એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. જો લાસ્ટ લીટી વાંચી લઈએ છે. આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે. પાછો અહીંયા વિકલ્પ આવો જોઈએ, એટલે કેવો? સત્યાર્થ, સ્વદ્રવ્યમાં સત્યાર્થ, કે હું એ નથી, એ હું નથી, એ ભૂતકાળમાં એ હું હતો નહીં, અને એ હું હતો નહીં, હું એ હતો નહીં, ભવિષ્યમાં એ મારું થશે નહીં અને મારું થશે નહીં. લાખ પ્રયાસ કરી લે, એને કરવાની કઈ જરૂર નથી, તું બધી રીતે સક્ષમ છે. એ પછી આગળ વાત આવશે. તો કે એવો સત્યાર્થ આત્મવિકલ્પ, આ વિકલ્પ એટલે એવો પોતાનો અનુભવ કરે છે અથવા એવો અભિપ્રાય કરે છે, એ શું છે? પ્રતિબુદ્ધપણું છે, એ જ્ઞાની છે, અને એ વાસ્તવમાં મોક્ષ માર્ગમાં એનું સ્વાગત છે. હે, એટલી ચર્ચા અહીંયા કરવામાં આવે છે. જો ભાવાર્થમાં દોઢ લીટીમાં ક્લિયર કર્યું છે. જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે, એટલે એમાં પોતાનો અનુભવ કરે છે કે આ મારું છે, અનુભવ કરે છે, તે તો અજ્ઞાની છે. અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે, આવ્યું માને છે, માને છે, તે જ્ઞાની છે, એમ અગ્નિ અને ઈંધણના દ્રષ્ટાંત દ્વારા દઢ કર્યું છે. આ પ્રમાણે આ ત્રણ ગાથાઓ આપણે પૂરી થઈ એમ જાહેર કરીએ છે. હવે જયારે એમ થયું કે આટલી બધી શ્રેષ્ઠ વાત આવી કે ભાઈ એ તારું છે જ નહીં, અને તું એનો છે જ નહીં, ત્રણેય કાળે નહીં થાય, તો હવે શું કરવાનું? કે હવે તું માનવાનું છોડી દે. એના માટે કલશ લખ. આ જ વસ્તુને આગળ એક ફરીથી રિપીટ કરવા માટે આચાર્ય અમરચંદ્ર દેવે એ પૂરી ટીકાના સારરૂપ એક નાનો છંદ લખી દીધો. 22 નંબરનું કલશ, બહુ અદભુત કલશ છે. ત્યજતુ જગદિદાનિમ મોહમાજન્મલીઢમ રસયતુ રસિકાનામ રોચનમ જ્ઞાનમોદ્યત ય કથમપિ નાત્મા નાત્મના સાકમેક કિલ કલયતિ કાલે કાપિતાદાત્મવૃત્તિમ.
થોડો થોડો ખ્યાલ આવતો હશે, પકડાય એવું છે વસ્તુ. જો ખરેખર આમાં મોહને નાશ કરવાની સશક્ત પ્રેરણા આપી છે. તે અનાદિથી પરને પોતાનું માનીને શું લણી લીધું મને એ બતાવો. એમ અહીંયા કહે છે આચાર્ય આપણને, તે પોતાનું માની લઈને તું શું કમાઈ કરી લીધી. પૂતગલને પોતાનું માનીને, દેહને પોતાનું માનીને તું શું કરી લીધું. તને ખબર છે શું કરી લીધું? અહીંયા લખ્યું છે, જગત અર્થાત જગતના જીવો અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો. કેમ છોડીએ? કે આ મોહે શું શું કર્યું છે આપણી સાથે, કોઈને ખ્યાલ છે શું શું કર્યું છે? અહીંયા લખ્યું છે, મેં બહુ કોટ કર્યું છે, જયારે જયારે મને વિચાર આવે ને તો એને લખી લઉં છું, કે આ મોહે મને બહુ રડાવ્યો છે, બહુ સતાવ્યો છે, મને બદનામ કર્યો છે. એ મેં બહુ બદનામ કર્યો છે. કેવા કેવા નામ પાડ્યા છે મને મોહના કારણે, કેવા કેવા નામ પાડ્યા છે. એને સ્વભાવની સામે પૂંઠ શું વાળી કે આ જીવને એવા એવા નામ પડ્યા છે. એમ શું કહે, બદનામ થઈ ગયું એમ કહે છે. તારી સાથે શું નથી, તારી મોહે તને શું નથી કરાવ્યું, ગુલામી કરાવી હે ને, રોકી રાખ્યો છે, ગુલામીમાં રોકી રાખ્યો છે. મેં બધું એકદમ વૈરાગ્ય આવે ને એવા શબ્દો મને વિકલ્પ આવ્યો હતો હે ને. જરા વિચાર તો કર, વિચાર તો કર કે તારું અહીંયા કાંઈ નથી હે ને, તારું અહીંયા કાંઈ નહીં, કોઈ છે જ નહીં, કોઈ કોઈનું થઈ શકતું નથી. વિચાર તો કર, વિચાર કરજો, થઈ શકે? કોણે વિચાર કર્યો હતો હે ને, વાલિયા લૂંટેરાએ કર્યો હતો? પૂછી લેજો, તમે બી પૂછી લેજો, ઘરે આજે પૂછી લેજો. હું જે આ બધું જે ધંધા કરું છું, કયા બિઝનેસ આદિ ગોરખ ધંધા જે બી કરું છું, જે બી એમાં જે પણ કંઈ કરું છું, એને સેલ્ફ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જે બી માયાચારી જે પણ કરું છું, તો પાપનો બંધ થાય છે? બની શકે કે કદાચ નરકાથી જવું પડે તો તમે આવશો મારી સાથે? પૂછે. આટલી બધી વ્યવસ્થા જે છે, વ્યવસ્થાનો તમે ઉપયોગ કરો છો તો એક વાર પૂછવામાં શું વાંધો છે? કોઈ ભ્રમ નીકળી જાય તો શું વાંધો છે હે ને? વાલિયા લૂંટેરાએ પૂછ્યું તું ને, લૌકિક ઉદાહરણ છે પણ છે ને, તો વાલ્મિકી બની ગયો. ઘરે જઈને પૂછ્યું જ ના કે અમે કોઈ સાથે આવવા તૈયાર નથી હે ને. કદાચિત કોઈ એવો હોય બહુ ભાવુકતામાં કે નહીં મારી સાથે હું આવી શકીશ, તો આવી શકતો નથી. જે કરે એ જ ભોગવે, કોઈ કરે ને કોઈ ભોગવે એ બૌદ્ધ ધર્મ છે હે ને, એ જૈન ધર્મ નથી. એમાં કોઈ બૌદ્ધ ધર્મ એટલે બૌદ્ધ ધર્મની માન્યતા છે, કોઈ વ્યવસ્થા એવી નથી હે ને. કરે કોઈને ભોગવે, કોઈ ક્ષણિક પર્યાયને માને છે, અને આપ ગમે એટલા પાપ કરો હે ને તો બી ચિંતા નહીં, કેમ કે આ તો ક્ષણિક છે, પછી તું છે જ નહીં, તો પછી ભોગવશે કોણ કે બીજો કોઈ ભોગવશે? ક્ષણિકવાદ માને છે તો કે એ બધી ભૂલો થઈ ગઈ છે. કોણ કરે ખરેખર એ? જયારે અહીંયા જે એને વાલિયા લૂંટાર્યા, એ જેવી ઘરે જઈને પૂછ્યું તો એને સ્વાર્થ, જગતની સ્વાર્થ વૃત્તિનો ખ્યાલ આવ્યો. સાંભળજો, સ્વાર્થ વૃત્તિનો ખ્યાલ આવતા વૈરાગ્ય આવે છે, અને પરમાર્થ વૃત્તિનો ખ્યાલ આવતા વિતરાગતા થાય છે. બહુ મોટું સિદ્ધાંત છે. આપણે સ્વાર્થ વૃત્તિ લાગે તો વૈરાગ્ય આવે કે સંસારમાં શું લેવાનું, પણ એમાં વૈરાગ્ય આવે છે. કદાચ જો વૈરાગ્ય ના આવે તો દ્વેષ થાય છે. અગર વૈરાગ્ય સમજમાં ના આવે તો દ્વેષ થાય છે, બરાબર છે? અને પરમાર્થ વૃત્તિ ખ્યાલ આવે. શું છે પરમાર્થ વૃત્તિ? કોઈ કોઈનું કરી શકતું જ નથી અને કરવાની જરૂર જ નથી. દરેક જે આત્માને સ્વયંએ હિત કરવું હોય તો પોતે વાસ્તવમાં સમર્થ છે, સ્વતંત્ર છે, અને અહિત કરવું હોય તો બી સમર્થ છે. એટલા માટે વાસ્તવમાં કોઈ પુણ્ય કરે અને એની પુણ્યની કમાણી કોઈ ખાય લોકમાં જે હોય છે, એ રીતે કે પત્નીના પુણ્યથી અમારું ઘર ચાલે હે ને. અમે તો પાપ જ કરીએ છીએ, પણ અમારી પત્ની જે ધર્મ પત્ની છે ને, એટલો ધર્મ કરે છે કે જેથી અમારું ઘર ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એને મોકલે કે તું તારે જા, ગાડી લઈને જા, ડ્રાઈવર લઈને જા, તું મંદિરમાં રહે રહે અને તું કર્યા કરો, અમને આ કરવા દે. બહુ બધું ચાલે છે આ, એટલે આપણે તો બચી ગયા છે એનાથી. એને ગુરુદેવજીના પ્રતાપથી આપણે એવી જગ્યાએ નથી, એમ આપણને ખ્યાલ આવે છે હે ને. એ તે ચક્રવર્તીની જે 96,000 રાણીઓ હોય છે, તો એનો જે વૈભવ હોય છે, એ વૈભવ ચક્રવર્તીનું પુણ્યનો ઉદય અલગ, અને રાણીઓને જે ભોગની વ્યવસ્થા મળે છે એનું પુણ્ય અલગ, પોતાનું પુણ્ય હોય છે. એ રીતે છે. મને તો ઘણી વાર એવું લાગે કે કોણ વધારે પુણ્યવાન છે, ચક્રવર્તી તો મહેનત કરે, લડવા જાય છે ને કરવા જાય છે, નામને ઘર બેઠે વ્યવસ્થા છે, તો કોણ વધારે પુણ્યવાન છે? અલગ છે પાપ ને એના ખેલ ને એના ઉદયો ને એનું, એ અલગ ખેલ છે. અધ્યાત્મનો રંગ કઈ અલગ છે. દૂર દૂર સુધી ત્યાં આત્મા અને આત્માની શાંતિ નથી, દૂર દૂર સુધી નથી. એકમાત્ર શુદ્ધોપયોગ, એકમાત્ર આત્માની અનુભૂતિ, એના સિવાય કોઈ કર્તવ્ય આ આત્માને નથી. તો એ કહે છે, જો હવે મૂળ વાત આવે છે, એટલા માટે તું શું કર, હે ને, કેવો છે મોહ, હે ને, આ બતાવ્યું ને એનું તું આખું પાત્રતા. એક આપણે જે દેશમાં પેલે ચાલે છે ને કહેવત કે કોણીએ ઘોડ લગાવે છે, મોહ શું કરે છે, એટલે શું અર્થ? મેં અહીંયા કોટ કર્યું છે કે જોઈ શકે પણ ખાઈ ના શકે. ખ્યાલ આવ્યો? મોહનું કામ એ છે, તમે જોઈ લેજો, અહીંયા ઘોડ લગાવીને નહીં ખાઈ શકાય. જોવાય કે અહીંયા ઘોડ છે નજદીક આટલો, પણ ના ખાઈ શકે. જોઈ શકે પણ ખાઈ ના શકે, ખરેખર એવું સ્વરૂપ છે. ખરેખર આ કવિની આજે જે છે, હમ તો નિજ ઘર કબહુ ન આય, પર ઘર ફિરત બહુત કાલ ગવાય, નામ અનંત ધરાય. જૂના કવિની આ કવિતાઓ છે, ગજબની વસ્તુ છે. છોડ કે અપના ઘર જાને કિતનો કે ઘર તુજકો જાના પડેગા. બહુ પ્રચલિત ભજન છે, બધાને ખ્યાલ છે. છોડ કે અપના ઘર ન જાને કિતનો કે ઘર તુજે જાના પડેગા, ક્યાં ક્યાં જવું પડે છે. કટી પતંગ જેવું છે આ જીવન. મોહમાં શું છે, કટી પતંગ ખ્યાલ છે ને, કપાય પછી ક્યાં પડે, ક્યાં એના ઉતારા થાય, ગુરુદેવજીની ભાષામાં એ જાણે. એ રીતે બહુ ચાન્સ છે, સ્કોપ છે. એને સાધિક 2000 સાગર એને એના માટે આવ્યા હોય ને તો એની સફળતા કરી લેવા જેવી. ફરીથી ની ગોદમાં જઈને વસવા જેવું નથી, એ તો કાંઈ નહીં રહે, ખતમ થઈ જશે આ બધું. એને એટલા માટે શું કરવાનું બતાવું છે, હમણાં છે અહીંયા એ લખેલું છે. આચાર્ય જે કહ્યું છે ત્યાંથી જ આપણે જઈએ. બહુ ક્રમથી છે, તમે બધી વાત કરી દીધી એને, કહે શોતા કહી શકે બધી વાત કરી દીધી, કે દુકાનમાં નહીં, મકાનમાં નહીં, કોઈ જગ્યાએ સુખ નહીં. છેલ્લે એ બી કહી દીધું કે મંદિરમાં સુખ નહીં, તો પછી સાહેબ મારે કરવું શું, ક્યાં જવું? તો લખ્યું છે, જુઓ, રસિકાનામ રોચનમ, રસિક જનોને રુચિકર, ઉદ્યત જ્ઞાનમ, ઉદય થઈ રહેલું જે જ્ઞાન છે તેને આસ્વાદો. બસ આ પોઈન્ટ, આનામાં બધી જ વાત. રસિક જનોને રુચિકર, ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને આસ્વાદો. કોણ છે આ રસિક જન? એટલે સમ્યક દ્રષ્ટિ જીવ. સમ્યક દ્રષ્ટિ જીવો છે જેને આત્માની રુચિ છે. આખા જગતમાં જેમને પોતાનું સ્વરૂપ રુચ્યું છે, જેને આત્માની દ્રષ્ટિ છે, જેને ખબર પડી ગઈ છે વિજ્ઞાનના બલથી કે દેહ હું નથી, અને જેને દેહ બુદ્ધિ છૂટી ગઈ છે, એવા સમ્યક દ્રષ્ટિ જીવોને, એને જેને આત્માની રુચિ થઈ છે, એક ચિહ્ન માત્ર જ્યોતિ તું છે, એક ચૈતન્ય જ્યોતિ તું છે, એક ચિહ્ન માત્ર સ્વરૂપ છે, એની ભીતરમાં ચૈતન્ય સાગર બિરાજે છે. એના ભીતરમાં એ ચૈતન્ય સાગર અથવા ચૈતન્ય દ્વારા અનંતાત્મક વસ્તુ જે છે, અનંત ધર્માત્મક, અનંત ધર્મ, અનંત સ્વભાવ, અનંત ગુણ, અનંત શક્તિઓથી જે લબાલબ છે એને, એનો પરિચય કરાવે છે. અને એ ચૈતન્ય શક્તિ એવી જેને દ્રષ્ટિ કરી છે, એનું જે જ્ઞાન છે, એ જ્ઞાન સ્થિરતાને પ્રાપ્ત થાય છે. અને એ નિરંતર સાનો આસ્વાદ લે છે, સ્થિરતાનો આસ્વાદ લે છે, અતિન્દ્ર સુખનો આસ્વાદ લે છે. આ કરવા જેવું, સમ્યક દર્શન કરી લો. એમ ટૂંકમાં શું કરવાનું? સમ્યક દર્શન કરી લો, આત્માનું દર્શન કરી લો, આત્માનો પરિચય કરી લો. ચૈતન્યની ભીતર ભીતર શું ભર્યું પડ્યું છે તને ખ્યાલ છે? એમ અહીંયા કહે છે, ચૈતન્ય તત્વ કે ભીતર પરિપૂર્ણ જ્ઞાન કા સાગર, નિજ પરિણતિ પ્રમોદિત હો તો બરલો અનુભવ કી ગાગર, અપને સ્વભાવ કો તો થોડા સા તુમ જાનો. ચેન્જ કરો, અપને સ્વભાવ કો તો અબ તો તુમ જાનો, તુમ એક ત્રિકાલી ધ્રુવ હો, અપને કો તું પહેચાનો. આ કરવા જેવું છે. એમાં લખે છે પવૈયાજી બીજી લીટીમાં લખે છે,
अब रचार दे रांगोली शू कहे अब रचार दे એટલે શું શાની રચના કરવાની છે, કઈ રંગોલી ભરવાની છે? ભેદ વિજ્ઞાનની, હૃદયમાં ભેદ વિજ્ઞાન એને જ્ઞાનનો સાચો પ્રયોગ, જ્ઞાનનો યથાર્થ પ્રયોગ એને, જ્ઞાનનું પ્રમાણિકપણું એને એને તું પ્રાપ્ત કર, એ છે રંગોલી. ભેદ જ્ઞાન, જયારે ભેદ જ્ઞાન પ્રગટ થાય એને તો શું કહે, એમ કહે છે તો સમય દર્શન થશે. અબ રચાર દઈ રંગોલી समकित का स्वागत कर लो, मिथ्यात्व मोह की सारी कालुषता अब तो हर लो. गजब ने लख्यू छे एमने, समकित का सावन स्वागत कर लो, आत्मदर्शन करी लो. सम्यक दर्शन वगरनु जीवन पशु समान छे, अने वास्तव में ए वंठेल व्यक्ति छे के जेने आज सुधी सम्यक दर्शन नथी प्रकट कर्यु. खरेखर एते छे મિથ્યા દર્શન સાથે જીવવું એ સૌથી મોટું કલંક છે. બહુ રોજ એકવાર કહું છું તમે ડેઇલી પ્રવચનમાં, ભ્રમથી જીવવું એ ઠીક નથી. હેને હું છું એ ખબર ના હોય અને અન્યને હું ભ્રમથી, પોતાનું માનીને ભ્રમથી હું જીવું તો એ હર સમય એને ક્યાંથી સિક્યોર ફીલ કરે, કેમ અનસિક્યોર ફીલ ના કરે? એ હર સમય ભય રહે છે, શું થશે શું થશે, વરસાદ વધારે પડી જાય તોય ભય, ના આવે તોય ભય, હે ને, અતિવૃષ્ટિ કાં તો અનાવૃષ્ટિ, એને ભય જ ભય રહે છે. બહારના સંયોગોની ઓળથી પોતાનું અવલોકન કરીને કાં તો સંયોગી ભાવથી પોતાની કિંમત હેને એની ક્રેડિટ લેવા લઈને લેવા માટે ઝંખીને એને આત્માને એટલો 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 પરેશાન કર્યો છે કે એને પોતાનો ભેટો થવા માટે, ઉપયોગને પોતાનો ભેટો થવા માટે રોકી રાખ્યો છે. એટલા ખોટા કામ ખરાબ કામ આ જીવ કરે છે. અને એ જે અહીંયા હવે બહારના ઉદયોનું શું નાટક છે, કોઈ મતલબ નથી. ગરીબ છે, અમીર છે, ઇજ્જત છે, ઇજ્જત નથી, એની સાથે કોઈ સ્લેબ નથી, અહીંયા કોઈ માપ નથી. વિચાર કરજો, બહુ અદભુત છે આ વાત. બહુ સમેટવાનો માર્ગ છે, એને ફેલાવાનો માર્ગ નથી, સમાવાનો માર્ગ છે, સ્વરૂપમાં રહેવાનો માર્ગ છે, પોતાની સાથે જીવવાનો માર્ગ છે. એને ફુરસદ ના હોવી જોઈએ. ખરેખર શું કરે યાર રસિકજનો, જે જ્ઞાનીઓ થઈ ગયા શું કરે? સિદ્ધ ભગવાન શું કરતા છે? એમને સુખ ભોગવવાથી ફુરસદ નથી, અને આપણને સુખ માટે ફુરસદ નથી. બે કેટલા વિરુદ્ધાભાસ જિંદગી છે ના ખ્યાલ આવે? એમને સુખ ભોગવવાથી ફુરસદ નથી અને આપણને આ સાચા સુખ માટે ફુરસદ નથી. શું વાત કરો, પ્રવચનમાં બેઠા છીએ. સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એની વિદ્યા શીખી રહ્યા છે. તો બી દાવો છે મારો કે સુખ સુખ પ્રાપ્ત કરવાની સુખ પ્રાપ્ત કરવાની આપણી પાસે ફુરસદ નથી. ફુરસદ તો છે, સ્વાધ્યાયમાં આવવાની ફુરસદ તો છે, સ્વાધ્યાય કરાવવાની ફુરસદ તો છે, એને બહુ બધા પ્રમેયોને ક્લિયર કરવાની ફુરસદ તો છે, પણ પ્રતિતિ કરવાની ફુરસદ નથી. સમજમાં આવે ને? આ તો ફટકો અહીંયા મારવાનો છે. એને જે આ ફિલ્ડમાં જ નથી આવે એને તો શું કહે બિચારાને? પણ અહીંયા આવીને કિનારા પર ડૂબે એ વાત તો ન ચાલે ને અક્ષયભાઈ. મધદરિયે ડૂબે તો સમજમાં આવે છે, પણ કિનારા પર ડૂબે એ તો ના જ ચાલે. એટલા માટે હું થોડુંક હૃદયથી આ વાત કરું છું. કેટલા ખુલાસા થાય છે, એ થુલા વખાણ કર્યા ને હમણાં પાર્લામાં જોરદાર ચાલે છે. સંતોષ, કોઈ વિદ્વાન આવીને આપણા પાર્લાને સર્ટિફિકેટ આપી દીધું, પતી ગયું કે આ તો સ્વરૂપ છે. એને ક્યારે પંપાડવું ને ક્યારે ઠપકો આપવો આપણે લોકમાં આપણે સમજીએ કે નહીં, બધી સ્ટાઇલ જ્ઞાનીઓ આપણી સાથે કરે છે. હે ને, ક્યારેક ભગવાન આત્મા કહે, કાલે તો રે દુરાત્મન કહી દીધું. દુરાત્મન કહે તો ગુરુદેવજી કે જ્ઞાનીઓને કેટલી તારા પર કરુણા છે. અરે દુરાત્મન કહ્યું છે સાહેબ, કરુણા સા નહીં? આટલી બધી તારી પાસે શક્તિ છે, પર્યાયમક શક્તિ છે, અને ત્રિકાલી શક્તિઓનો તો કોઈ પાર નથી, તો બી કહે છે કે તું એને વાંચનમાં ને વંચાવવામાં ને સમજવાને સમજવામાં આવશે આ પ્રસંગ, પણ એમાં સંતુષ્ટ થઈ જવું, એમાં કઈ ભ્રમ થઈ જવું, એને એમાં વાસ્તવમાં બહુ બધી તકલીફો છે આ બધી. છતાં બી અહીંયા જે બી આપણે ભેદજ્ઞાનની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે તો ઘણા શ્રોતાઓ મળે છે, અને વાસ્તવમાં ભેદજ્ઞાનની જે મહિમા કરે, જે વાક્ય કહે છે એના પરથી મને ખ્યાલ આવે છે કે વાત જે જ્ઞાનીઓએ આપણને કરી છે અને જે હું પહોંચાડવા માગું છું એ પહોંચે છે, એ ગેરંટી છે. હે ને, એટલે ભેદજ્ઞાનની શિબિરનો મારો સંકલ્પ નક્કી છે, એ નક્કી છે. હવે કયું ક્ષેત્ર હશે મને ખબર નથી, પણ નક્કી છે. એક બેને આજે બી કહ્યું તમે આ વિજ્ઞાનની શિબિર હે ને કરવા જેવી છે.
એ જ શિબિર છે. જેટલી બી ચર્ચાઓ જિનાગમમાં ચાલે છે ને એ વેદજ્ઞાન માટે જ છે, ચારે અનુયોગ વેદજ્ઞાન માટે જ છે. અર્થાત તો રાગથી ભિન્ન આત્માને જાણવા માટે જ છે, અનુભવ કરવા માટે જ છે, દેહથી ભિન્ન ભગવાન આત્માનો અનુભવ કરવા માટે છે, આત્માના શુદ્ધ દર્શન કરવા માટે જ છે, શુદ્ધ આત્માના શુદ્ધ રીતે દર્શન કરવા માટે જ છે. એમાં કોઈ ના નથી. એને આપણે તો વિતરાગીઓના દર્શન પણ રાગથી કરીએ છીએ, એટલે કામ નથી થતું, એટલે ભૂલ પડી ગઈ છે. આ છે ઘણું બધું છે, દર્શનની વિધિ છે ને, બાલભાઈ ભાગમાં છે દર્શનની વિધિ. રસિક જનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને આસ્વાદો. અલ્પ વિરામ છે ભુવનભાઈ, અલ્પ વિરામ છે. કેમ અમે એ રીતે સ્વરૂપમાં જ રહીએ, કેમ અમે પોતાને વાસ્તવમાં કોઈ પરદ્રવ્ય તરફ લક્ષ્ય જ ના કરીએ? કારણ કે હવે જબરજસ્ત વાત છે, કારણ કે કિલક લયતી કાલે કાપી તાદાત્મ્ય વૃત્તિ, કોઈ પણ કાળે કોઈ પણ ભોગે એને તને ભ્રમ થઈ શકે છે કે દીકરો મારો કહ્યામાં છે, પણ કે થઈ ના શકે. હવે ખોટો પ્રયાસ કરવાનો, રેતને કેટલું પીલીએ તો તેલ આવે, કેવી બધી જાપની વર્તમાન એવી સરસ મશીનરી લઈ આવીએ અને એને પીલીએ તો કેટલું તેલ નીકળે હે ને, પૂરો મોક્ષ સમાસ થઈને પી લે તો કેટલું નીકળે? ના નીકળે, એ સંભવ જ નથી એમ કહે છે. તો કોઈ પ્રકારે, કારણ કે આ લોકમાં આત્મા છે અથવા હું જે છું તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મા એટલે પરદ્રવ્ય સાથે કોઈ કાળે પણ તાદાત્મ્ય વૃત્તિ એકપણાને પામતો નથી, કોઈ કોઈનું થતું નથી, કોઈ કોઈનું થતું નથી. એટલે જ લોક સુંદર છે, દરેકની સત્તા પૂરી સંપત્તિ સાથે ન્યારી ન્યારી છે, એટલે સર્વત્ર સુંદર લોકમાં એકત્વ નિશ્ચયગત સર્વત્ર સુંદર લોકમાં હે ને. પણ એ ખબર નથી, તેથી બને વિખવાદીની કથા બંધન એકત્વ. એટલા માટે આ બંધાયેલો છે એ વાત તો બધી ખોટી કથા છે. એની એક સમયની પરિસ્થિતિ પણ એ વખતે બી શુદ્ધ છે. આ વાત લઈ આવ્યા ગુરુદેવશ્રી, બંધાયેલો હોવા છતાં બંધાયો નથી હે ને, ગજબ છે એ વાત. આપણને ખરેખર એ તરફ જો આપણું ફોકસ જાય છે તો કામ બહુ મોટું થવા વાળું છે એમ અહીંયા કહે છે. ખરેખર આત્માની અનુભૂતિ એ સૌથી અહેમ એકમાત્ર એજન્ડા હાલ વર્તમાનમાં હે ને, આત્માની અનુભૂતિ, આત્માનો પરિચય, પોતાના સ્વરૂપની જે પરિસ્થિતિ છે, પોતાના સ્વરૂપનું જેટલી બી ચર્ચા અહીંયા જ્ઞાનીઓ કરી છે એ સંબંધી વિશેષ ખ્યાલ કરી અને એનો મહિમા આપણને આવવો જોઈએ. મેં આ કહે છે, જબ નિજ આત્મ અનુભવ મેં આવે ઓર કછુ ન સુહાવે. અહીંયા કહે છે, રસ નિરસ હો જાત તત્છિન અચ્છ વિષય નહીં ભાવે. અચ્છ એટલે અક્ષ, અક્ષ વિષય એટલે ઇન્દ્રિયોના વિષયો, ન ભાવે ન ફાવે. ખ્યાલ આવે કે નહીં? ન ભાવે એટલે એમાં સુખ લાગે નહીં, સુખ ભાસે નહીં એને. ભોજન કરવાનો ભાવ આવે અને એટલો ભાવ આવે કે પ્રવૃત્તિ સુધી પહોંચવું પડે અને એમાં કલાકો અને એને બનાવવામાં કલાકો, એના માટે કમાવાના કલાકો. ખ્યાલ આવે છે કઈ? ખ્યાલ આવે છે કઈ? તો એ કહે છે કે આ હે ને, જે કાળ ગયો એ પાછે આ પાછો આવતો નથી હે ને. જે કાળ આ ગયો, એ જે શુક્રવાર ગયો કે ગુરુવાર ગયો તો પાછો એ ગુરુવાર આવવાનો નથી. એવી ઘણી બધી બાબતે આપણે વાસ્તવમાં મોહને આપણે વિદાય આપવી જોઈએ એક સાથે હે ને. એવું એક મિશન હોવું જોઈએ કે આપણે મોહની વિદાય હે ને સમારોહ રાખવો જોઈએ. એ બહુ જરૂરી છે એને, ને તો ક્યાંય ના નહીં રહીએ એવી ચર્ચા છે. થઈ ગયું તે? હા, ભાવાર્થમાં બી થોડી સારો કરે છે. આત્મા પરદ્રવ્ય સાથે કોઈ બી પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્ય અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે હે ને, પ્રદ્રવ્યની પાછળ જે મોહ લાગી ગયો છે તેનું ભેદ વિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે. હવે લાસ્ટમાં કહે છે, અને એ એક પણ આરૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો. બસ આ મોહ છે તે પ્રથા છે, જુઠ્ઠો છે, દુઃખનું કારણ છે એ પ્રમાણે કહ્યું. એના પછી ખબર નહીં જ્ઞાનીને એટલી કરુણા છે હૃદયમાં કે ફરીથી ત્રણ ગાથાઓ જે હમણાં ચાલી રહી છે, આપણે હજુ કાલનું પ્રવચન છે ગુરુદેવજીનું તો આપણે એનું મેળ ખાઈ જશે. તો ત્રણ જે અહીંયા છે આપણે ગાથાઓ એના, એમાં બહુ અદભુત જો લખ્યું છે, अथ अप्रतिबुद्ध बुद्धनाय व्यवसाय क्रियते। हवे अप्रतिबुद्ध ने समझा माटे प्रयत्न करे थे। आटलू कीधा पछी भी हजू एक लास्ट वार समझावी लीए एने पछी 26मी गाथा थी मौसम बदलाई जशे आखी एने अहींयाथी अहीं पछी 31मी गाथा नो 20 तो 19मी गाथा थी थे पण विस्तार थी चर्चा त्यां आवेली थे। एमां शुं लखे थे करुणा करीने समझावानी वात छे। एमां जे पहेली त्रण गाथा छे एमां पहेली जे गाथा छे એ ગાથામાં જેને સમજાવવાનું છે એનું સ્વરૂપ બતાવ્યું છે અને બીજી જે 24મી ગાથા છે એમાં સર્વજ્ઞ ભગવાનનો વાસ્તો આપીને પ્રમાણ આપીને સમજાવે છે અને જે ત્રીજી ગાથા છે 25મી એમાં લોજિકથી સમજાવે છે। શું સમજાવે છે કે પૂતગલ દ્રવ્ય તારું છે જ નહીં, પૂતગલ દ્રવ્ય પૂતગલનું છે અને તું તારો છે, હું જ છું। જો એ રહી ગઈ આપણે મહત્વ એ ગાથામાં કે હું એ નથી ને એ હું નથી તો હું કોણ છું, તો કે હું જ છું એ છે, હું એનો નથી ને એ મારો નથી તો હું કોનો છું કે મારો છું, એ કોનું છે એ હું છે। આવું કેટલીક ક્યારે ક્યારે છે, ત્રણે કાળે। એટલે કે ન સ્વરૂપ એક છે કે ન કોઈ સંબંધ છે, તો હવે કયા લોજિકથી તું કઈ કયા આશાએ તું મતલબ કે આપણે જીવનની રચના કરે છે કે કયા આશાએ તું એ નામમાં સમર્પણ કરી અને આત્માને ચૂકે છે એ વાત અહીંયા ખાસ આવી છે તો એ ફરીથી અહીંયા કહે છે। એમાં જો આ છે ને જે અજ્ઞાનથી મોહિત મતી બહુ ભાવ સંયુક્ત જીવ છે તો એમાં અજ્ઞાનીની ચર્ચા કેટલી વાર સમજાયો એમાં મને કડી ખ્યાલમાં આવે છે કે જગાયા તુમને કેટલી વાર હે ને, જગાયા તુમને કેટલી વાર એ ભગવાન તરફ આપણી ભાવના છે પણ એને બદલો શબ્દ જગાયા તુમકો કેટલી વાર નહીં હુઆ ચિર નિંદ્રા કા मदिद सम्मोहन ममता का अरे बेचेत पड़ाए संत। इनाथी शू थ इनाथी सांभळो बहु जबरदस्त छे। घोर तम छाया चारो और नहीं निज सत्ता की पहचान, निखिल जड़ता तो दिखती सप्राण ચેતના અપને સે અંજાન। આ છે કોનું, જેને સંબોધન કરવાનું છે એનું આ વર્તમાન સ્વરૂપ છે એને સમજાવવાનું છે હે ને। હવે આવું કોણ છે એમાં આપણે આપણે કેરેક્ટરમાં છે કે નહીં જોઈ લેવાનું, એના પછી સમજાવશે। ત્રણેય ગાથાઓનું કાલે પાઠ કરી અને એનો સંક્ષિપ્ત સાર રૂપે આપણે ચર્ચા પ્રારંભી કરીશું અને સમેટી પીશું એ પ્રમાણે કરીશું એના પછી આગળ જેમ જેમ હશે વિષય જોઈશું।
સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાન શુદ્ધ સ્વરૂપી અવિનાશી।